ઘાટકોપરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 29/12/83 ગુરુવાર સમયસાર ગાથા 73 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 80.
અનાદિકાળથી આત્મા એ ભૂલાવામાં રહેલો છે કે કાં તો ઈશ્વરને કરતા માને છે, આ જગતની રચના ઈશ્વર કરે છે એમ મારે ઈશ્વરના કરતાવાની એ લોકો અજ્ઞાન ઈચ્છા છે. ઈશ્વરને ઈચ્છા ન હોય એ જગતની રચના કરે, જેને ઈચ્છા હોય તેને ઈશ્વર કહી શકાય નહીં. માટે ઈશ્વર આ વિશ્વનો કોઈ કરતા છે નહીં. બીજું, અનાદિકાળથી પોતે હું જાણનાર છું. એ જાણનારને જાણનાર પણ ન માનતા, ન જાણતા હું આ રાગાદીનો કરતા છું એમ જે માને છે એ મોટો અજ્ઞાન છે. આ હિંસાદીના પાપના પરિણામ કે અહિંસા આદિના કુંડના જે પરિણામ થાય છે એનો હું કરતા છું એ મારું કાર્ય છે એમ અનાદિકાળથી આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પણ પોતે પોતાને સ્વયં આ રાગાદીનો ભોગ કરતા છું એમ અનાદિકાળથી માની રહ્યો છું. એની માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે, સંસાર છે ભાઈ, એ અધર્મ દ્રષ્ટિ છે. આત્મા રાગ નું કરતા સ્વભાવ દ્રષ્ટિએ બિલકુલ બની શકતો નથી. અને પર્યાય દ્રષ્ટિથી રાગ નો કરતા કયો છે એ તો એનું અજ્ઞાન જાહેર કરે છે, એમાં કઈ જ્ઞાન પ્રગટ થતું નથી. રાગ નું કરવા પણ આત્મામાં છે એમ જ્ઞાનીઓને સમજાવવું નથી. આત્મા રાગ નો કરતા છે એ ઉપદેશ જ્ઞાનીઓને આપવો છે. જ્ઞાનીઓનો જન્મ એક સામાન્ય પડતું બતાવવા માટે છે. સામાન્ય સ્વભાવથી જોવામાં આવે તો બધાના આત્મા જ્ઞાયક હોવાથી એમાં જાણવું છે પણ એમાં કરવું એ સ્વભાવમાં રાગનું કરવું એ કોઈ પણ જીવના સ્વભાવમાં નથી. પછી નિગોદમાં રહેલો હોય કે મનુષ્ય પર્યાયમાં રહેલો જીવ થતો હોય, જીવનો સ્વભાવ રાગની રચના કરે એ જીવનો સ્વભાવ નથી. રાગ રચે દુઃખને ભોગવે આત્મા એ આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ પર્યાયનો સ્વભાવ છે. પર્યાયનો એ સ્વભાવ નથી પણ વિભાવ એક સમયની પર્યાય એનો એ સ્વભાવ છે. પણ એ જે વિભાવનો પર્યાય છે એ તો જીવ તત્વ નથી, એ તો આશ્રમ તત્વ છે. એટલે આશ્રમનો સ્વભાવ છે મારો સ્વભાવ. અહીંયા તો કરતા બધી આપતી નથી, કર્તૃત્વ બુદ્ધિ સ્થાપે એ પ્રગટપણે અજ્ઞાની છે, કોઈને પૂછવાની જરૂર પડે. રાગને કોણ કરે? આત્મા કરે. પછી આગળ વધીને કે તો એ તો કે રાગને રોગને તું નથી કરતો તો કોણ કરે છે એમ કહીને આગળ પણ વધી જાય. એટલે એમાં એને અનાદિકાળથી કર્તૃત્વ બુદ્ધિ પડી છે. વ્યવહારનો પક્ષ અનાદિકાળનો રાગને કરે ને દુઃખ ને ભોગવે, બાકી આગળ વધીને એમ પણ વિચારે કરે કહે કે સંસાર અવસ્થામાં તો એ જોઈને બીજું શું હોય. સંસાર અવસ્થામાં એ પુણ્ય કરે અને પુણ્યના ફળને ભોગવે. ભાઈ આત્માનો સ્વભાવ નથી, અજ્ઞાનીના ઘરની વાત છે. જ્ઞાનમાં એ વાત એમ છે નહીં, અનુભવીને પણ એમ વાત નથી કે હું રાગનો કરતા છું અને રાગ મારું કર્મ છે એમ ભાગતું નથી, એમ ગણાતું નથી. આ કરતા કર્મ અધિકાર આપણે લીધો છે, એમાં પોતે ગાથા છે. એમાં પેલી 69-72 ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા કરતા છું અને આ ક્રોધાદિ મારું કર્મ છે, રાગાદિ મારું કર્મ છે. એવી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિ કાળથી ચાલે છે. એનું અજ્ઞાન ને સંસાર ને દુઃખદાયક દ્રષ્ટિ છે, વિપરીત દ્રષ્ટિ છે. આત્મા જાણનાર છે, આત્મા કરનાર છે, જાણવું એ આત્માનો સ્વભાવ છે. એવા જાણનારા આત્માને જાણનારપણે જ્ઞાન શ્રદ્ધામાં ન લેતા એ પોતે પોતાને પોતાની મેળે પોતાને કરતા માની બેઠો છે. એના અધિકારનું અજ્ઞાન છે. કોઈના કહેવાથી એ કરતા માની બેઠો છે એમ નથી, પોતે પોતાની મેળે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને અનાદિકાળથી હું કરતા ને રાગ મારું કર્મ એવી કરતા કર્મની પ્રવૃત્તિ એવું જે મિથ્યા શલ્ય અનાદિકાળથી છે એનું મિથ્યા છે, અભિપ્રાય ખોટો છે. આત્મા કરતા ને રાગ આત્માનું કર્મ નથી. જે કાર્ય કરવાથી પોતે દુઃખી થાય અને એમ ખ્યાલમાં આવે કે આ રાગનું કરું એવા અભિપ્રાયથી હું દુઃખી થઈ ગયો છું તો રાગનું કરતા પણ છૂટે. રાગ કરે છે, દુઃખ ભોગવે છે, છતાં દુઃખ દુઃખ રૂપે ભાગતું નથી, દુઃખને સુખ પણે માને છે. જો દુઃખને દુઃખ પણે માને તો નિવૃત્તિનો ઉપાય કરે, પણ દુઃખને પણ સુખ માની બેઠો છે એટલે દુઃખની નિવૃત્તિનો ઉપાય શોધતો નથી. અહીંયા કહે છે કે આત્મા છે એવી આ કરતા કર્મની પ્રવૃત્તિ નું જે અજ્ઞાન આશ્રવ મિથ્યા, એનાથી નિવૃત્તિ કઈ વિધિ થા, એની વિધિ શું? અનાદિની કરતા કર્મની પ્રવૃત્તિ છે અજ્ઞાનથી, તો પણ સમય સમય કરતા અનાદિકાળ ભલે ગયો પણ એ વિભાવ હોવાથી એ નિવૃત્તિ શકે છે. એ આત્માનો સ્વભાવ નથી. બે માતા આવ્યો હોય તો તાવ તો ઉતરી જાય, તાવ કાયમી જઈ નથી. એમ અનાદિકાળથી અજ્ઞાની પ્રાણી પોતાની મેળે પોતાનું સ્વરૂપ સમજ્યો નથી અને સમજાવનાર મળે તો પણ સમજતો નથી. કોઈ તો પોતાની મેળે ઊંધો પડ્યો છે, કોઈ એના પર બળાત્કાર કર્યો નથી. કર્મના ઉદય આવે માટે આત્મા અજ્ઞાની થયો છે એમ છે નહીં, પ્રતિકૂળ સંયોગ છે માટે અજ્ઞાની છે એમ છે. પોતે પોતાના સ્વભાવને ભૂલી ગયો કે હું માત્ર જ્ઞાતા છું. એવા જ્ઞાતા ભાવને શ્રદ્ધા જ્ઞાન ન લેતા કે અનાદિકાળથી જ્ઞાન ભવનરૂપ જે જ્ઞાતા દ્રષ્ટાની ઉદાસીન ક્રિયા એને સમયે સમયે છોડે છે અને રાગનો હું કરતા છું એમ માનીને પ્રવર્તે છે એનું અજ્ઞાન છે. એ કરતા કર્મની પ્રવૃત્તિનો નાશ કેમ થાય ઉપાય એવામાં છે. કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન ભાવે છે, અજ્ઞાન ભાવે આત્મા રાગનો કરતા બન્યો છે, પણ વિશેષ અપેક્ષા એ કરતા બન્યો છે. સામાન્ય અપેક્ષા એ તો કરતા રહ્યો છે. શું કહ્યું? આ ભેદ છે અંદરનો. વ્યવહારની ના કથનમાં એમ જ આવે કે અજ્ઞાની આત્મા રાગને કરે ને દુઃખને ભોગવે. કોણ કરે? આત્મા. આત્મા રાગને કરે ને દુઃખને ભોગવે. કોણ કે આત્મા? કોણ કરે કે આત્મા? કોણ ભોગવે કે આત્મા? એ વ્યવહારની નું વચન કહે. એ વ્યવહારની નો વિષય માત્ર વિશેષ પર્યાય પૂરતો છે. અને પર્યાયમાં કર્મ તો રાગનું આવ્યું છે. સ્વભાવ કરતા તો છોડીને આયા કરતા બને છે એમ કે નહીં, સામાન્ય પણ કરતા તો એમ ને એમ રહી જાય છે. અને એ જો દ્રષ્ટિમાં આવ્યું કે હું કરતા છું તો પરિણામમાં વિશેષમાં પણ રાગો સાક્ષાત અકર્તા બની જાય છે, ત્યારે તમે દુઃખ થાય. એ પ્રશ્ન છે કે સામાન્ય રીતે આટલા બધા બે જુદા છે, તર્ક તો છે ને અનેક પ્રકારનું, પાછું ભણેલા બહુ ને, ભણેલા બહુ એટલે તર્ક ઉઠાડે. આત્મા દ્રવ્ય છે, પર્યાય એની વસ્તુ છે, તો દ્રવ્ય ને પર્યાય ના બે ટુકડા હોય, ની આત્મા જ રાગ ને કરે છે, દુઃખ ને ભોગવે છે. શું એ વિશેષ અપેક્ષા એ રાગ પર્યાયમાં રાગ નું કર્તૃત્વ આવ્યું છે, ત્યારે દ્રવ્ય સ્વભાવ શું એનાથી અલગ રહી ગયો છે? શું એ પર્યાય ને કરતો નથી? એ પર્યાયમાં વ્યાપક નથી? એ પર્યાયમાં ફેલાડો નથી? શું એ પર્યાય ને દ્રવ્ય સર્વતાભિન છે? એમ અનેક પ્રકારના તર્ક કરી કરીને અનાનંદી રાગ ની એકતા સુધી છોડી શકતો નથી. નિશ્ચયથી ભગવાન આત્મા અને આત્મા બે વસ્તુ અલગ અલગ છે, એક વસ્તુ નથી. જો ગોતેર ટકા કાઢો, આ ગોતેર ચાલે છે, આપડા ગોતેર કાઢો. રામજીભાઈ કહેતા હતા, મુરબી રામજીભાઈ, અમે કોર્ટ માં જઈએ તો કાયદા બતાવવા જોઈએ, જજ ને તો માને નકર માને નહીં. એકાની નીચેથી બે ચાર પાંચની લીધી છે. આ રીતે આત્મા યોગાદિક ને ભગવાન થવાની વાત છે, ભગવાન છે ને ભગવાન ને દ્રષ્ટિ માં લઈએ તો પર્યાય પરમાત્મા પર્યાય બીજી વસ્તુ એના પરિણામ ની વાત છે. આશ્રવ તત્વ એ જીવ ની પર્યાય ની ભિન્ન અવસ્થા છે, ઉદગમ નો ભાવ તો ભિન્ન છે. આત્માને પુદ્ગલ તો ભિન્ન ભિન્ન વસ્તુ છે, પણ ભગવાન આત્મા સ્વીકારી સામાન્ય રૂપ અને જે એના પરિણામ પરલક્ષે રાગાદી રૂપે પડવે છે થાય છે પર્યાયમાં, એ ભગવાન આત્મા ને રાગ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે, બે વસ્તુ જુદી છે. જેમ આ બે અંગની ભિન્ન છે એમ એટલું બધું જુદાય છે કે આ એટલું બધું જુદાય છે? એક વસ્તુ પણ નથી, બે વસ્તુ ભિન્ન ભિન્ન છે. બે ને એક માનવું એનું નામ અજ્ઞાન છે, અને બે ને બે પણ જાણવું અંતરમાં જઈને એનું નામ ધર્મ ને સંવેદનાન છે. આ તો શાસ્ત્રમાં લખેલી વાત છે, એ વાત નથી. સંતો એ અનુભવીને આ શાસ્ત્ર ની રચના કરી છે. બે ને એક વસ્તુ પણ નથી, તેથી આત્માને આધારે એ દયાના ભાવ થતા નથી, ને દયાના આધારે આત્મા નથી. આત્માને ક્રોધાદીને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી, એટલો પાઠ છે. બે વસ્તુ ભિન્ન ભિન્ન, તો બે વસ્તુ ભિન્ન ભિન્ન હોવાથી એકને આધારે બીજું ને બીજાના આધારે પેલું એમ છે. માટે આધારાદી સંબંધનો પણ ભાવ છે, અને જો આધારાદી સંબંધ નો અભાવ છે તો કરતા કર્મ સંબંધ નો પણ અભાવ છે. આટલું અંદરમાં ઊંડાણ એને જઈને એના મિથ્યા અભિપ્રાય ને છોડવો પડશે. મિથ્યા અભિપ્રાય છોડશે તો એની આત્મિક શાંતિ પ્રગટ થશે, આત્મિક આનંદ આવશે, અતિન્દ્રિય આનંદ નો એને અનુભવ થશે. થશે ને હશે, બે ને એક માને છે, અને આત્મા રાગ ને કરે છે એમ માને છે. વિચારશે ને તો પણ એની વિચાર ખોટી જો એવી પ્રકારની આવશે તો અપેક્ષા એ નીકળવાની છે. અને બેને એક માની બેઠો છે. અને જયારે સંતો કહે છે કે આત્મા છે ત્યારે એને એ સંતો કહે છે એ રીતે એને વિચારવું જોઈએ. વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ, નિર્ણય કરીને સાક્ષાત અનુભવ કરવો જોઈએ. આત્માને દુઃખ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે, પણ આકુલતા થાય છે તો આત્મામાં થાય છે. આત્મામાં આકુલતા થાય અને એ આકુલતા પછી આત્માથી જુદી. આ કયા પ્રકારનો ધર્મ છે? હું આત્મા નથી વેચતો તો કોણ વેચે છે? એમ એમ કરીને આગળ વધે.
અમારા અનુભવ ની વાત ખોટી કઈ હોય?
બોલો. એમ એ છે કે અજ્ઞાની એમ દલીલ કરે કે અમારા અનુભવ થી પ્રત્યક્ષ વાત છે, અમારા અનુભવ થી સિદ્ધ છે કે આકુલતા મને થાય કે એકલો હું વેચું છું, કારણ કે કુટુંબ ના કોઈ સભ્ય વેચતા નથી. દલીલ તો હોય નથી અજ્ઞાન ઘટ કરવા માટે, એના માટે દલીલો. અરે ટાણું આવ્યું અને અજ્ઞાન સિદ્ધ કરવા માટે આ જન્મ છે કે અજ્ઞાન નાશ થવા માટે જન્મ છે? તારો જન્મ જેના માટે છે? હવે તો કુંભારે કે મુસલમાન કે છે કે જેવા પરિણામ કરે એવા એ દુઃખ ને ભોગવે છે કે કરવું આત્માના સ્વભાવમાં, જાણવું આત્માના સ્વભાવમાં છે. મોટો ફરક છે, સાધારણ ફરક. અરે એ બીજો બોલ આવે છે કે જરા એની ભૂમિકા રચાય. બીજો બોલ બે બોલે મારા શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ આ વર્તમાનમાં મારા પરિણામ દુઃખ થાય છે, એ દુઃખ ની નિવૃત્તિ નો ઉપાય મારે પૂછો. દુઃખ કેમ થાય ને દુઃખ કેમ ટકે એવો મારો પ્રશ્ન નથી, દુઃખ ની નિવૃત્તિ નો પ્રશ્ન હું પૂછું છું. ત્યારે કહે છે આચાર્ય ભગવાન, કરુણા કરીને નિસ્તાર કરુણા કરીને સાંભળ ભાઈ, એ ભવ્ય આત્મા તું સાંભળ. જો તારો પ્રશ્ન છે કે આશ્રમ નામ દુઃખ થી કેમ નિવૃત્ત થાય તો હું તને સમજાવું, તું તો સાંભળ. તું એ વિચાર કે હું એક છું, કેમ કે હું અનાદિ અનંત વિજ્ઞાન ધન સ્વભાવ પણ હોવાને કારણે હું અનેક રૂપે થયો નથી, હું એક રૂપે રહ્યો છું. પછી બીજા બોલમાં એમ કહ્યું કે હું શુદ્ધ છું, એવો તારે નિર્ણય કરવો પડશે. હું અશુદ્ધ છું એ અભિપ્રાય છોડવો પડશે, અને મારે શુદ્ધ થવું છે એ અભિપ્રાય પણ છોડવો પડશે. પણ હું શુદ્ધ જ છું વર્તમાનમાં અત્યારે. શુદ્ધ થવું થાય ને થશે એ પરિણામ નો ધર્મ છે. અશુદ્ધ થાય છે અને અશુદ્ધતા ટળે છે એ પર્યાય નો ધર્મ છે, મારો ધર્મ નથી. હું તો ત્રણેય કાળ શુદ્ધ રહેલો. એ શુદ્ધ ના બોલ માં કહ્યું કે રાગ નો આત્મા કરતા નથી માટે આત્મા શુદ્ધ છે, અને વિતરાગી પર્યાય પ્રગટ થાય એનો પણ ખરેખર સ્વભાવ દ્રષ્ટિએ કરતા નથી માટે આત્મા શુદ્ધ રહેલો. આત્મા અકારક અને અવેદક છે, આત્મા તો જ્ઞાતા છે ભાઈ, આત્મા કરનાર નથી. કોઈ પણ પરિણામ થાય પોતાની દશામાં એને દ્રવ્ય ઉપર લક્ષ રાખતા રાખતા, દ્રવ્યને જાણતા જાણતા એ પરિણામ એના જ્ઞાનમાં જણાઈ જાય છે, માટે એને જાણે છે પણ કહેવામાં આવે છે. પણ એને કરનારે છે, કરવાનો અભિપ્રાય છૂટી જાય છે. આ પરિણામ રહી જાય છે અને કરવાનો અભિપ્રાય છૂટી જાય છે. પરિણામ નો જ્ઞાતા બને છે પણ પરિણામ નો સ્વામી થતો તેથી શુદ્ધ કહ્યું. હવે ત્રીજો બોલ, ઉદ્ગળ દ્રવ્ય જેનું સ્વામી છે. રાત્રે પ્રદીપ ને પ્રશ્ન પૂછ્યો તો પંકજ આવ્યો છે, પ્રદીપ આવ્યો ને, પ્રદીપ આવ્યો છે. હા, આ રાત્રે પ્રદીપ ને પ્રાણ બેન દીકરા પ્રદીપ રાત્રે પૂછ્યો હતો, એને કહ્યું હતું આ રાગ ને કરવું સ્વભાવમાં છે કે ના, રાગ આત્માનો છે કે ના, રાગ કોનો છે, એનો ધણી કોણ છે તો બતાવ મને. રાતનો સ્વામી આત્મા નથી તો એનો તારે કોઈ ગણિતો બતાવું? અર્થ કે ભૂતગલ એનો સ્વામી છે એમ યુવાનો કે છે. કોણ કે છે? યુવાનો, આજના યુવાનો ગુરુદેવ ના ભક્તો કે છે. હા, તો યુવાનો કેતા હોય તો નાના મોટા એ વિચાર તો કરવા જેવી વાત વિચાર કરશે. એનો ધણી ભૂતગલ છે. હું એનો ધણી થઈને બેઠો છો કે આ રાગ મારો છે, હું એનો સ્વામી છું ને મારું સ્વ છે. કહે કે સર્વજ્ઞ પરમાત્મા નું પ્રમાણ છે એ સંસારી જીવની દશામાં શુભાશુભ ભાવ થાય છે. એનો સ્વામી એનો આત્મા નથી અને એના સ્વામી પણ એ પરમું એનો સ્વભાવ નથી. જીની વાત તો છે, રાગ રૂપે પરમે જીવ પણ રાગના સ્વામી રૂપે પરમું અશક્ય છે. રક્તમાં પણ અથવા પણ સાધક અવસ્થામાં રાગાદી અપેક્ષા ન હોય પણ એનો સ્વામી કોણ છે? એનો સ્વામી ભૂતગલ છે. અનાદિ ની વાત ચાલે છે હો, જ્ઞાની થયા પછી ભૂતગલ એનો સ્વામી એમ નહી. અજ્ઞાની છે પોતે, એની અજ્ઞાન દશાથી એની દશામાં રાગાદી ક્રોધાદી ના ભાવ થાય છે ત્યારે એનો સ્વામી ભૂતગલ છે, એનો સ્વામી આત્મા નથી. છતાં એમ માને કે હું આનો ધણી છું, હું આનો કરતા છું, એ અજ્ઞાન માં જાય છે, એ અજ્ઞાની છે. ભૂતગળ દ્રવ્ય જેનું સ્વામી છે, સ્વામી એટલે ધણી. આ શુભાશુભ ભાવ છે એનો રચનાર કોણ, એનો ધણી કોણ, એનો સ્વામી કોણ? કે શુભાશુભ ભાવ થાય છે એનો સ્વામી પ્રથમ સિદ્ધ ભૂતગળ છે, અનાદિથી ભૂતગળ છે. માને તો એની ભલારી છે, ન માને તો એની હોનારી. કોઈ એમાં શું કરે? આ વસ્તુની સ્થિતિનું જ્ઞાન સંતો કહે કે કોઈ લાયક જીવ આમાં સમજી જાય છે અને એ પણ પામીને આ સંવેદન પામીને અલ્પકાળમાં મૂકીને પામે છે. જ્ઞાનીઓ કેતા જાય છે અને ફેલા જાય છે. ભારતમાં રિવાજ, જ્ઞાનીઓ કેતા જાય છે અને ફેલા જાય છે. પામીને કોઈને કહેવાનો ભાવ આવે, લખવાનો ભાવ આવે, કેતા જાય ને પછી ફેલા જાય. એના શિષ્યો માટે રોકા થાય છે. હા, મારા શિષ્યો હજી પાયમાં નથી તો થોડો વખત રોકાઈ જાઓ. મંજુનભાઈ રોકાય, અનંત કીર્તન કરો. ભારતમાં થયા અનંત જ્ઞાનીઓ પણ થયા, કેતા જાય ને ચાલ્યા જાય. કે બધાને પણ કહેવાની વાણીનો યોગ ન પણ હોય તો સ્વભાવ સ્વભાવમાં કરીને મોક્ષમાં ગમન કરે છે. એમ અહીંયા કહે છે પ્રથમથી અનાદિથી જે જીવની પર્યાયમાં આક્રવો ભાવ આક્રવો થાય છે, ભાવ આક્રવો થાય છે, પુણ્યપાપના પરિણામ થાય છે એનો ધણી ભૂતગલ છે. પણ એ દાન આપ્યું 10,000 રૂપિયાનું, એનું શું થયું? કે 10,000 રૂપિયા ગયા અને આ દાન નો સ્વામી તમે ભૂતગલ, તમે મારું કઈ નહીં આત્મા. કે તારા આત્મા જ્ઞાન જીવ ને મોજ કરો, મારા આત્મા જ્ઞાન ને આત્મા એટલે ભગવાન આત્મા એ જળ નો સ્વામી બની શકતો નથી. જળ નો સ્વામી જળ છે. આ ભેદ જ્ઞાન ના મંત્ર ની વાત ચાલે છે. આત્મા ને આત્મા નું ભેદ જ્ઞાન કર્યા વિના કોઈ પણ જીવ ને ધર્મ ની કરવા થતી. માટે ભૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે, જેનું એટલે કોનું લખે ચાલો, જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવો નું વિશ્વરૂપણું, ક્રોધ માન માયા લોભ તીવ્ર ને મંદ અશુભ ને શુભ તમામ પ્રકારના જે ભાવો ઉત્પન્ન થાય છે પર્યાય માં, પર્યાય માં પર્યાય ધર્મ થી એ ભાવ ઉત્પન્ન થાય છે. પર્યાયમાં ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય સ્વભાવથી ઉત્પન્ન થતો નથી, દ્રવ્યની રચના કરતો નથી, દ્રવ્યનો સ્વામી નથી. આ ત્યારે એનું ધણી કોણ છે કે પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવા પુટપાપના જે પરિણામો એનું વિસ્વરૂપ પણ વિશ્વ બે પ્રકારના છે. વિશ્વ એક આ જગત છ દ્રવ્ય છે ને લોકમાં રહેલા એ વિશ્વ કેવા, અને એક બીજું અંદરમાં વિશ્વ ઉત્પન્ન થાય છે ક્રોધાદિ ભાવનું અનેક પણ લોકમાન માયા લોક અનેક પ્રકારના જો બધું ભાવો ક્ષણમાં પડતા થાય ને આવે છે ને જાય છે એ પણ એમાં અનેક પણ હોવાને કારણે એને વિશ્વરૂપણું કહેવાય. વિશ્વરૂપણું એટલે અનેક રૂપણું કાઉન્ટમાં છે. વિશ્વરૂપણું એટલે અનેક રૂપણું, આત્મા એક રૂપ છે અને ક્રોધાદિ આશ્રો અનેક રૂપ છે એનું એક અનેક રૂપણું. તેના સ્વામી પણ પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહીશું. આ શું કહે છે કે વર્તમાનમાં રાગ થાય છે એનો સ્વામી આત્મા બની શકતો નથી. ત્રણ કાળમાં કેમ નથી બની શકતો કે એનો એક સ્વામી બીજો છે પૂતગલ. પૂતગલ એનો ધણી થાય અને આત્મા પણ એનો ધણી થાય એમ ત્રણ કાળમાં બની શકતો એનો એક જ ધણી છે. પૂતગલ જ એનો માલિક છે. ઈ એની માલિકીની ચીજ છે, એ આત્માની માલિકીની ચીજ. અજ્ઞાની જીવે પ્રશ્ન કર્યો કે પ્રભુ આ રાગ છે એનો સ્વામી હું છું અને હું એને કરું ને ભોગવું છું. ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તું એનો સ્વામી નથી. ત્યારે પ્રશ્ન બીજો કર્યો શિષ્ય કે પ્રભુ હું બીજીમાન છું, આપને કૃપા કરીને પૂછું છું કે જો આ રાગાદીનો સ્વામી હું નથી તો કૃપા કરીને મને કોઈ એનો ધણી બતાવો, મને કોઈ સ્વામી બતાવો તો હું સ્વામી પણ છોડી દઈશ. રાગ છોડી છે એમ નહીં, એનું બનો પેલું સ્વામી પણ છૂટે છે ને પછી રાગ છૂટે છે, એવા બે પ્રકાર પડી જાય છે. શિષ્ય પ્રશ્ન કર્યો, ગુરુએ કહ્યું કે રાગ નો તું ધણી નથી, રાગ તારો નથી, રાગ અને તારો આત્મા અણમળતી ચીજ છે, એ સામાન્ય નું વિશેષ નથી. હે આત્મા સામાન્ય ને એનું વિશેષ પર્યાય, એ આત્માની પર્યાય નથી. ત્યારે પણ એનો ધણી કોણ, કૃપા કરીને મને બતાવો, આપ માલિક બતાવો તો હું એનું માલિકી પણ છોડી દઈશ. નીતિમાન જીવો તો ત્યારે એવા જીવને બતાવ્યું કે એનો સ્વામી પૂતગલ છે. ફટ ત્યાં એને સ્વામી બતાવ્યો ત્યાં ફટ એનું સ્વામી પણ છોડી. આ શરીર નો સ્વામી પૂતગલ છે હું નહીં, ધણી બતાવ્યો કે આનો સ્વામી કોણ ધણી કે પૂતગલ એનો ધણી છે, આત્મા એનો સ્વામી નથી. એનો સ્વામી કોણ આવ્યું તો સ્વામી કોણ છૂટી ગયો, મોં છૂટી ગયો આપણે એમ. રાગ નો સ્વામી કોણ કે પૂતગલ છે, તું એનો ધણી નથી. ત્યારે રાગ તો રહી ગયો પણ એનું ધણી પણ છૂટી ગયું, સમય દર્શન થઈ જાય છે. એના માટે એક દ્રષ્ટાંત છે કે ગામડું હતું અને એમાં ભરવા એની ગાયો ચારવા માટે રોડ લઈ જાય અને હાન થાય એટલે ગાયો પાછી ચોકાના ઘેરે ચાલી જાય ચારો કરી. એમાં એક દિવસ એવું ગયું કે બે ગાય ખોવાય છે, કુંભ એક ગાય ગઈ ગુરુ માંથી, એક ગાય ગઈ પશ્ચિમમાં, ગાય જુદી પડી ગઈ, ભૂલી પડી ગઈ અને બીજા ગામમાં વહી ગઈ. પાંચ દસ માઇલ છે તે ગામમાં વહી ગઈ. ધાન થઈ ને એની બે ગાયોના બે ધણી જુદા જુદા એ આવ્યા ભરવાડ પાસે. ગાય જ આવી નથી, દૂધ વિના છોકરા બધા કરોડે છે કે ભાઈ મારે હારે ગાયો ન જમવું એવી આવી હતી, પણ શું છું કાંઈ ભૂલી પડી ગઈ હશે, કાલે તપાસ કરીને તમને પાછી ખબર આપી. એક દિવસો બે દિવસો ત્રણ દિવસો ગાયોનો પતો લાગે નહીં. હવે પૂર્વમાં જે ગાય કઈ છે તે પ્રમાણિક માણસ હતો, એને એમ કહ્યું કે આ નીતિમાન કે આ ગાય કોઈની ભૂલી પડી ગઈ છે પણ જ્યાં સુધી ધણી ન મળે ત્યાં સુધી આપણે ગાયને બાંધો ચારો આપો અને એના બદલામાં આપણે દૂધ એટલો દો એનો કાંઈ વાંધો. અને પશ્ચિમમાં જે ગાય ગઈ એ અનિતિ વાળો હતો કે આ ગાયનો એ ધણી થઈ ગયો, હવે કોઈ આનો ધણી થઈને આવે તો એ આપણે આપવી નથી, બચાવી પાડવી આ બે પ્રકારના જીવો અનાધિકાર ના છે, આપણે દ્રષ્ટાંતમાં ઉતાર્યું છે સિદ્ધાંતમાં. જયારે ઓલા પછી બે માલિક એના ગોતવા નીકળ્યા કે આપણે જો બાજુ બાજુના ગામમાં જાતે શોધ કરવા જાઓ, બીજો ભાઈ નથી તો પૂર્વમાં એક ગયો ભાઈ એનો માલિક કોણ ધણી એના ગામ એટલે જ્યાં ગાય હતી ત્યાં શોધતા શોધતા એને મળી આ ગાય મારી છે. એ દિલ્હીમાં ગયો અને કહ્યું કે ભાઈ સા આ ગાય મારી દૂરી પડી ગઈ છે, આજે આઠ આઠ દિવસ થયા અમે ઓલા કરું તો પણ જાતે તપાસ કરતા અહીંયા ગાય ને જોઈ. હા ભાઈ માલિક મળે તો આપી દઉં એવો નીતિ માનતો. આવું આ ગાય તમારી ખુશી થી લઈ જાઓ, અત્યારે રોટલા નું ટાણું છે, રોટલો ખાઈ ને તમે જાઓ ને ગાય પણ અરે લેતા જા. અહિયાં ઓલા ને ગાય ભૂપી દીધી એને માલિક મળ્યો. શું કહ્યું? માલિક મળ્યો આવ્યો કે આ ગાય મારી છે, તો પણ એને માલિકી પૂરું છોડ્યું નહી. એમ અનાદિકાળથી બે પ્રકારના જીવો, નિકટ ભવી ને દુર્ભવી જીવો અનાદિકાળ ના હોય, અનાદિકાળ ના હોય છે. એમાં જ્ઞાની મળે ને બે પ્રકારના જીવોને સંભળાવે છે. એમાં એક પ્રકારના જીવે સાંભળ્યું કે રાગ નો સ્વામી પુરગલ દ્રષ્ટિ પડતી ગઈ. રાગ મારો, હવે જો રાગ મારો નહીં તો દેહ મારો અને પૈસા મારા એ તો ક્યાંય દૂર. અને બીજા ને કહ્યું કે રાગ નો સ્વામી પુરગલ નાની છોકરી જોવા મળે. પછી પૂજો સ્વામી થાય કે અજ્ઞાની જીવ હોય ત્યારે પણ રાગ નો સ્વામી પુરગલ હોય એવો પ્રશ્ન કે અનાદિ અનંત અભવી જીવની દશામાં રાગ થાય છે એનો સ્વામી પુદગલ છે, એનો સ્વામી આત્મા નથી. કેમ કે આત્મા નિર્મમત રૂપે રહેલો છે, એ જ કરવું છે. નિર્મમત થવું એ પછીની વાત છે, આત્મા નિર્મમત છે એના સ્વામી પણ એ કદી નહીં પરણતો, કદી નહીં થતો હોવાથી જડનો સ્વામી આત્મા કદી થઈ શકતો નથી. એમ જેની દ્રષ્ટિમાં આવે એ જ્ઞાની થઈ જાય, અને હું આનો સ્વામી છું એની દ્રષ્ટિમાં રહી જાય જ્ઞાની. અક્ષર વાંચો બધા આમાં લખેલું છે, એનો અર્થ આવે છે. લાલુભાઈ એના ઘરની વાત કરતા નથી, ને લાલુભાઈ ઘરની વાત કરે તો ચાલે નહીં. કેમ કે બધા ગુરુદેવના શિષ્યો, ગુરુદેવના પરિચયવા છે. તેના સ્વામીપણે પોતે એટલે આત્મા સદા ચડે કે જ્ઞાની થયા પછી સદા લીધું છે. સ્વામી પણે એટલે ધણી પણે માલિકી પણે પોતે એટલે આત્મા સદા એટલે ત્રણે કાળ હંમેશને માટે નહીં પરિણમતો એટલે નહીં થતો એના સ્વામી પણ આત્મા જડનો સ્વામી એક સમય પણ જો થાય તો આત્મા છે તેને બચીને જડ થઈ જાય. જાય સમજાય કે રાગ પર્યાયમાં થાય છતાં એનો સ્વામી પણ એક સમય પણ આત્મા થઈ શકતો નથી. હા માને કે હું આનો ધણી છું તો એ તો એનું અજ્ઞાન ને મિથ્યા તો છે, એથી કરીને એનો સ્વામી થાય ભોગવું. એ તો દ્રષ્ટિ અનાદિકાળ ની કરતા કરવી પ્રવૃત્તિ અજ્ઞાન ચાલે છે. અજ્ઞાન નું જ્ઞાન કરાવે જ્ઞાનીઓ. પણ અજ્ઞાન નું જ્ઞાન શા માટે કરાવે છે? કે અજ્ઞાન ટાળવા માટે કે રાખવા માટે? અજ્ઞાન એમ થાય એનું જ્ઞાન કરાવે. એનું જ્ઞાન કરાવ્યું કે સ્વામી તો પૂતગલ છે, તું એનો સ્વામી નથી. છતાં પણ તે સ્વામી જેને બેઠો છે, જેના તે બેઠો છે, તે સુભાષ ઉપાવતો એનો ધણી તો આત્મા જોઈ ને, કે એનો ધણી પૂતગલ હોય, કે એનો ધણી પૂતગલ છે. તારી ભ્રાંતિ થઈ ગઈ છે, હું એનો ધણી છું, એ અજ્ઞાન ને ભ્રાંતિ મળી છે. દેખવું સદાકાળ છે આમાં. સ્વામી પણ પોતે કે આત્મા, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા નાયક થતો સદાય ત્રણેકા નહીં પરણતો, એટલે નહીં થતો હોવાથી એક સમય જો ચેતન રાગ રૂપે થઈ જાય તો ચેતન ની સત્તા રહેતી નથી, ચેતન દ્રવ્ય નો ઉચ્છેદ થઈ જાય, નાશ થઈ જાય. જો છઠી ગાથા કાઢવો એટલો બહુ ચોખ્ખું થઈ ગયું, એમાં કઈ છઠ્ઠી ગાથામાં લખ્યું છે, જુઓ સુભાષ રૂપે થતો નથી પરંતુ પરિણમતો નથી, એટલે એના સ્વભાવે થતો નથી. એટલે કંસમાં ચોખટ કરી કે જ્ઞાયક ભાવ થી જળ ભાવ થતો નથી. ત્રણેય કાળની વાત છે. આત્મા જળ ભાવે થતો જ નથી. શુભાશુભ ભાવો જળ આંગળા અચેતન છે, એ ન જાણે પોતાને, ન જાણે જાણનારને, એમ કહ્યું. એ ભાવે થતો એ જ વાત અહીંયા થઈ. ભૂતગળ દ્રવ્ય જેનું સ્વામી છે, આ તો આત્માર્થી ને લાગુ પડે એવી દવા છે, માનાર્થી ને કઈ લાગુ પડે નહીં. બીજું કઈ જોઈએ છે? બીજું જોઈએ છે, બીજું જોઈએ છે, બીજું જોઈએ છે તો પરમો આત્મા રહી જશે અને આયુ પૂરો રહી જશે. વખત આવ્યો છે માંડ, એક તક તો વહી ગઈ ને બીજી તક માત્ર આયુ છે ત્યાં સુધી. શું કે છે? આ બધા મિથ્યાત્વના ઝેર ઉતરે એવા મંત્રો આમાં ગૂઢ લખેલા છે અને સમયસારના અહીંયા થી લીધું છે કે આ દ્રવ્યાનું યોગમાં પ્રવેશ સમ્યક દ્રષ્ટિનો થઈ શકે છે, મિથ્યા દ્રષ્ટિનો એમાં પ્રવેશ થાય નહીં. થાય તો ઊંધું મારે એમાંથી કાઢે કે જો આમાં લખ્યું છે, અર્થ અનર્થ કરે. એથી કે સ્વામી પણ પોતે સદા પોતે, એટલે ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે, એ જેમ દેહ રૂપે થતો નથી. દેહ રૂપે થાય આત્મા નહીં, દેહ જળ છે એ રૂપે થતો નથી. એના સ્વામી પણ પરણતો નથી. એમ રાજાજી ના સ્વામી પણ પોતે ત્રણ કાળમાં પરણતો નથી, એનો સ્વામી ભૂતગલ છે. એક સતી ના બે પતિ ન હો, શું કહ્યું? તો સતી કહેવાય નહીં. એમ એક સત ના બે ધણી ન હો, રાત સત હેતુ છે એનો ધણી ભૂતગલ છે, એનો સ્વામી આત્મા બનતો. રાત સત છે કે નહીં? એક સમય નું પણ ક્ષણિક પણ સત છે કે નહીં? હોવાપણું તો છે ને, એ જ્ઞાનમાં જ્ઞાન પણ જણાય તો છે ને ક્રોધ. તો એમ કે છે કે એક ક્રોધ ના બે ધણી નથી, એક ક્રોધ નો એક જ ધણી અનાદિ થી એ પૂતગલ જ એનો ધણી છે. આત્મા એનો ધણી થઈ શકતો, જો આત્મા એનો ધણી થાય તો આત્મા નો નાશ, ચૈતન્ય નો નાશ થઈ જાય. પણ ત્રણ કાળમાં બનતું નથી, અશક્ય છે. અધ્યાત્મની વાત ઊંચા પ્રકારની છે અને હવે તો આપણે ગુરુદેવે ઘણી ગોળી આપણે ખવડાવી, એટલે જઠર પણ આપણી કઈક મજબૂત થયો હોય કે સૂક્ષ્મ માલ પચાવી શકાય છે. શરૂઆતમાં તો પેલા રુદ્રે ધીમે 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 તેમ તેમ રુદ્રીમાં ટાઇફોઇડ માંથી તાવ માંથી 45 એવું ઓછો હોય તો મગનું પાણી આપતા, એમ પેલા મગનું પાણી આપણને આપતા, સમજી ગયા. અને પછી ખબર પડી હવે 40 વર્ષ થઈ ગયા કે હવે આ લોકોની ચર્ચા એકદમ ઇગ્નોર થઈ ગઈ, બધા મચ્છીરો ને બધા હલવો આપવા મળ્યા. પછી રોટલા ને છાજ ને મગનું પાણી ને ક્યાંયનું ક્યાંય ભયું. હા હા, એ માયા કે છે કે પ્રભુ એક વાત સાંભળ, તારા ઘરની વાત છે, તારા ઘરની વાત અમે કહીએ છીએ કે તું રાગ નો સ્વામી નથી. તો નીતિમાન પૂછે છે પ્રભુ તો એનો સ્વામી કોણ છે, મને તમે સ્વામી બતાવો તો હું ધણી પણ છોડી દઉં. ત્યારે બતાવે છે કે પુરુષોત્તમ દ્રવ્ય નો સ્વામી છે, ચેતન પરમાત્મા નો સ્વામી નથી. ઉદ્ગત દ્રવ્ય તેના સ્વામી પણ પોતે સદા જણે કાળ નહીં થતો હોવાને કારણે આત્મા નિર્મમત છે, મમતા રહી છે આત્મા. સંસારી જીવ ને મમતા તો છે, સંસારી જીવ તો મમતામાં ડૂબેલો છે, અને એ વખતે આત્મા મમતા રહી છે. પર્યાયમાં મમતા છે, એ મમતાથી દુઃખ થાય છે, એની નિવૃત્તિ નો ઉપાય પૂછ્યો છે કે તું હું નિર્મમત છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં લેતા વેતર પરિણામમાં મમતા છૂટી જશે, વ્યક્તિ જશે. પરિણામમાં મમતાના નાશ નો ઉપાય હું નિર્મમત છું, ખોટું બોલવા જેવું થશે. હું મમત્વ રૂપે પરણું છું અને પાછું એમ વિચારું એમ લેવું કે હું મમત્વ છું, શું કહ્યું સમજાય છે? કઈ કે પરિણામમાં દુઃખ છે, એ વખતે તમે એમ વિચારો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી કે હું સુખમય છું, દુઃખમય, આ દુઃખના નાશ નો ઉપાય છે, શું કહ્યું પ્રાણભાઈ? કે પર્યાય દ્રષ્ટિથી પર્યાય દ્રશ્ય જોતા પર્યાયમાં દુઃખ છે, પણ એ દુઃખ વિભાવ કે સ્વભાવ નથી. હવે એ નાશ થઈ શકે છે તો એના નાશ નો ઉપાય શું? કે હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું, એ નાશ નો ઉપાય છે. એ તો પ્રાય ભોગો ત્યારે એનો ઉપાય શું? હું જો એની દ્રષ્ટિ દરે ઉપરાવી ગઈ, પર્યાયને ગૌણ કરી નાખ્યું, પર્યાયમાં દુઃખ છે એનો અભાવ કરવાની અભિલાષા છે જેને, એ વિચારે છે કે હું તો સુખમય છું, એ માયા હું એક છું, શુદ્ધ છું અને હું નિર્મમત છું, એમ તો વિચાર કરી નિર્ણય કર. અને નિર્ણય કર્યા પછી કે વિચારમાં બી તું ને નિર્ણય કર્યો એવો છું કે નહીં, જરાક નવું નતો જવું. સાક્ષાત જ્યાં અનુભવ કરે ત્યાં અનુભવમાં નિર્મમત ભાવ પ્રગટ થાય, આનંદ નો અનુભવ થયો, સુખમય છું વિચાર્યું, એ સુખમય નો અનુભવ પર્યાયમાં થાય છે. ત્યારે પૂર્વ નો વિચાર એનો સમ્યક હતો અને જ્ઞાનીએ કહ્યું હતું એ પણ સત્ય હતું, એમ બધો ગુરુ ભૂમિકાની છાપ પણ અનુભવ પછી આવી. મંત્ર આ ત્યાંથી કોઈને ગુરુદેવે કાઢી નાખ્યું, આપણા ભાઈ જોગે નસીબ જોગે શાસ્ત્રમાં હતું, પણ કોઈ એનો ઉકેલ કરનાર નહોતો. સમજાવે છે પ્રભુ તું જન્મમાં તો હું છું એમ વિચાર, ત્યારે લાયક જીવ એમ નથી સામે તર્ક કરીને પાયો ચડાવતો. આપ કહો છો કે હું નિર્મમત્વ છું એમ વિચારો, અને પર્યાયમાં મમતા પડી છે મારી, મમતા તો કેવી છે, ઢગલાબંધ મમતા છે, ઢગલાબંધ એ મમતા મારી છૂટી નથી. એક પ્રસંગની વાત કરું, બનેલો બનાવ છે પ્રસંગ, એક પ્રસંગ 10 વર્ષ પહેલા અહીંયા મુંબઈમાં અમારે રૂમ ઉપર આવ્યા એક ભાઈ કરોડપતિ માણસ, એ લાલુભાઈ મને હજી ધર્મનું પરિણમન થતું નથી, હું કઈ આગળ વધી શકતો નથી, ક્યાં છું ક્યાં ને ક્યાં, કાંઈક મારી ભૂલ હોવી જોઈએ, મને મારી ભૂલ ખ્યાલમાં આવતી નથી, મને મારી ભૂલ શું છે એ બતાવો. મેં તું બતાવો ભાઈ, તમને ખોટું નહીં લાગે, હું તો સત્ય મને લાગે છે, એ કહ્યું તો કે એટલા માટે હું સત્ય સાંભળવા જાય છું. તો કહ્યું કે ભાઈ તમને તમારી પાસે ઘણા પૈસા છે, પણ પૈસા કમાવાની લોલુપતા અને લાલસા તમને એટલી બધી છે કે એમાં કઈ પતો ખાય એવું બે ખાસ કાન પજાવે, વાત તમારી સાચી, પૈસો કમાવાની લોલુપતા લાલસા મને તૃપ્તિ. પછી પોતે કીધો આગળ વધીને કે લાલસા તો એવી છે કે જો અહીંથી ડ્રાફ કઢાવીને ગુરુ ભોગમાં બીજા ભોગમાં લઈ જવાતો હોય તો મારી ભૂરી તો લઈ જાઉં, મારી ભૂરી જેટલી છે એટલી તો લઈ જાઉં, પણ હારે હારે શું કરું કે કરોડો રૂપિયા સરાફીના બાર ના વ્યાજે લઉં લોન ને બદલે 2%, અને બેંક ના પણ લઈનું કરોડો રૂપિયા લઈને એક ડ્રાફ કઢાવીને બોલી જાઉં, પણ ડ્રાફ કઢાવીને લઈ જઈ શકાતો નથી. મેં તો ડ્રાફ્ટ લઈ જઈ શકાતો નથી તો પછી હવે પાછા ફરો, તો પછી પાછા ફરો ને સંતોષ ના ઘરમાં આવી અને દુકાનમાં 8 કલાક 10 કલાક ગધા મજૂરી ચાલે છે એને બદલે 2 કલાક 3 કલાક 4 કલાક વધારે ગુરુત્રો ટાઈમ લઈ અને ગુરુદેવે કહ્યું સ્વાધ્યાય કરો સોનગઢમાં જઈને ત્યાં યો ગુરુદેવ ની સમીપે વિગેરે વિગેરે. એ વખતે ગુરુદેવ બરાબર પેલા એ માયા કે છે કે અરે તને મમતા છે ને પરિણામ ઉપર ને પર ઉપર, એ મમતા ક્યાં સુધી છે કે એનો ધણી જો પૂતગલ છે એ તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવી ગયું એ વખતે પરિણામમાં મમતા છૂટી જશે કે હું નિર્મમત છું. નિર્મમત ત્રિકારી સ્વભાવ છે આત્મા, નિર્મમત્વ થાય છે પર્યાય નો સ્વભાવ છે અને મમત્વ વિભાવ એ છે એ પણ પર્યાય નો સ્વભાવ છે. પર્યાય ના 2 પ્રકાર સ્વભાવ છે, મમત્વ અને નિર્મમત્વ, અને ત્રણ સ્વભાવ એક જ છે નિર્મમત્વ. શું કહ્યું એના કથનચિત આ આત્મા શુદ્ધ છે અનાદિ અનંત મમતા રહિત છે બધાના આત્મા હો. આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય નાયક તત્વ ચૈતન્ય પરમાત્મા, પરમાત્મા પોતાનો આત્મા ત્રણેય કાળ નિર્મમત્વ છે એનું અવલંબન લેતા આ પરિણામમાં જે મમતા છે પરાશ્રી એ છૂટી જાય છે એટલે સુખ પ્રગટ થાય છે. એનો ઉપાય બતાવ્યો છે ને ઉપાય કહે છે કે હું નિર્મમત્વ છું, પણ પર્યાયમાં મમતા છે ત્યારે કહા કાંઈ વધુ નહીં. હું તને કહું છું ને કે પર્યાય અપેક્ષા એ મમત્વ છે પણ દ્રવ્ય અપેક્ષા એ વિચાર તો આત્મા તો નિર્મમત્વ છે એમાં મમતા છે નહીં, મમત્વ થી શૂન્ય છે, ખાલી છે એ આત્મા. મમતા રહી છું હો, છું લખ્યું છે કઈક નહીં. ત્રણ બોલ ક્યાં જોતો બોલ ચિન્ન માત્ર જ્યોતિ નું આત્મા નો વસ્તુ સ્વભાવથી સામાન્ય ને વિશેષપણે પરિપૂર્ણ પણ હોવાથી આકાપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન મળે પરિપૂર્ણ છું. તો એ વિચાર અત્યારે કે તારી પર્યાયમાં ભલે જ્ઞાન દર્શન ની ક્ષોભ અલ્પજ્ઞ દશા હો, તું એ વિચાર કરવાનો છોડી દે. હવે તું એક બીજા પડખાનો વિચાર કર કે વર્તમાનમાં જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું. સામાન્ય એટલે દર્શન ગુણ, વિશેષ એટલે જ્ઞાન ગુણ, સામાન્ય એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય એમ ન લેવું. અહીંયા જ્ઞાન દર્શન ની પર્યાય ની વાત નથી, જ્ઞાન અને દર્શન નામના 2 ગુણ છે ત્રિકાળી આત્મામાં. તો દર્શન ગુણ ને સામાન્ય કહેવાય અને જ્ઞાન ગુણ ત્રિકાળી એને વિશેષ ગુણ કહેવાય. તો અહીંયા કે છે ચિન્ન માત્ર જ્યોતિ નું આત્મા નું વસ્તુ સ્વભાવ થી જણાવી અનંત સામાન્ય ને વિશેષ વડે, સામાન્ય એટલે દર્શન ગુણ, દર્શન ઉપયોગ ન લેવો, દર્શન ઉપયોગ ને જે 4 પ્રકાર છે એ ન લેવા, જ્ઞાનના 8 પ્રકાર છે એ ન લેવા, પણ ત્રિકાળી ગુણ લેવો. સામાન્ય ગુણ ને વિશેષ ગુણ એટલે જ્ઞાન ગુણ એ વડે એટલે જ્ઞાન દર્શન મય કરે આવે છે ને, એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે એ વાત છે. જ્ઞાન દર્શન મય છું પરિપૂર્ણ એ વડે પરિપૂર્ણ પણ પણ છદ્મસ્ત છું અલ્પજ્ઞ છે કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. અરે ભાઈ તો પરિણામને ગૌણ કરી નાખ, પરિણામને તું લક્ષમાંથી છોડી અને પરિણામ છે ત્યારે પણ અપરિણામી દ્રવ્ય મોજુદ છે પરિપૂર્ણ, પર્યાયમાં અપૂર્ણતા અને દ્રવ્યની પૂર્ણતા, દ્રવ્ય પૂર્ણ અને પર્યાય અપૂર્ણ, દ્રવ્ય શુદ્ધ પર્યાય અશુદ્ધ, દ્રવ્ય નિર્મમત્વ અને પર્યાયમાં મમતા, દ્રવ્ય સુખમય અને પરિણામમાં દુઃખ, એ ગારે નહીં શકતું છે. એક શક્તિ અપેક્ષા એ એક વ્યક્તિ અપેક્ષા એ છે પરિપૂર્ણપણ હોવાથી, હોવાથી નહીં કે થવાથી, હોવાથી શબ્દ ત્રણેય કાળને લાગુ પડે છે, થવાથી વર્તમાન ને પર્યાય ને લાગુ પડે. હોવાથી હું જ્ઞાન દર્શન મળે પરિપૂર્ણ છું. હજી તો આ શુદ્ધ આત્માનો અનુભવ થવા પહેલા આ રીતે જ્ઞાની એને સમજાવે છે, અજ્ઞાની સમજે છે, સમજીને નિર્ણય કરે છે કે હું જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું. અનુભવ તો પછી, પણ જેવો સ્વભાવ છે, જે સ્વભાવનું અવલંબન લઈને આશ્રમની નિવૃત્તિ થાય છે, એવો જે ભૂતાર્થિકાર સ્વભાવ છે, એને લક્ષમાં લઈને વિચારે છે કે હું જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું. સોનું ભલે પર્યાયમાં અશુદ્ધ રૂપે છે, પણ એ 100% સોનું છે એમ એને લક્ષમાં લેવું જોઈએ. તો પ્રયોગ કરીને અશુદ્ધતા ટળાયને પર્યાયમાં 100% પ્રગટ. દ્રવ્ય 100% પડ્યું છે, પર્યાયમાં 90% છે. દ્રવ્ય 100% છે સોનાનું, એ 90% વાળું પર્યાયમાં પણ 100% પ્રગટ થઈ જાય છે એમ દર્શન જ્ઞાન પરિપૂર્ણ પરમાત્મા છું એમ દ્રષ્ટિ પડતા અનુભવ થાય છે. અને અનુભવમાં વિશેષ લીન થતા જ્ઞાન દર્શન ની પરિપૂર્ણ પ્રગટ સમજતા થાય છે. એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું હો થઈ નહીં. આવો હું આકાશવાદી દ્રેવીની જેમ શું કહીએ, જેમ આકાશ નિર્મળ છે, આકાશને કોઈનો આધાર નથી, આકાશ કોઈને આધારે નથી, એ મારો આ પરમાત્મા એક શુદ્ધ નિર્મમ હતો, દર્શન નામથી પરિપૂર્ણ હું છું. એ આકાશ આદા દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ ખાસ પરમાર્થ સ્વરૂપ મારું છે કે જેને દેહનો આધાર નથી, કર્મનો આધાર નથી, રાગનો આધાર નથી, શાસ્ત્રનો આધાર નથી, ઇન્દ્રિય જ્ઞાનનો આધાર નથી, પર્યાયનો પણ જેને આધાર નથી, એવો પરમાર્થ વસ્તુ સામાન છે. આ પર્યાય લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરાવું. આકાશ આદિની દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, ખાસ વસ્તુ છું આત્મા. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વળે એને પરદ્રવ્યની જે પ્રવૃત્તિ થાય છે એના લક્ષે એનું લક્ષ છોડીને એની નિવૃત્તિ વળે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થતો આવો જે આત્મા મેં નિર્ણય કર્યો કે એક શુદ્ધ મમત્વહીન અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું એમ એક આત્માને ચાર વિશેષણો દ્વારા એકને સમજાયો. ચાર વિશેષણો દ્વારા એક શુદ્ધાત્માને જે સમજમાં મેં લીધો છે એવા આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, અચળ રહેતો થકો, એનું શ્રદ્ધા જ્ઞાનને કરતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તે વિશેષ ઉચ્ચેતનમાં થતા જે ચિંતન કરો શું કહે છે કે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તોથી એના લક્ષે વિશેષ ઉચ્ચેતનમાં ચેતનના બે ભેદ છે, એક સામાન્ય ને એક વિશેષ. કલોલો ઉઠે છે તે વિશેષમાં પર્યાયમાં ઉઠે છે, સામાન્યમાં કલોલ ઉત્પન્ન ન થાય. જેમ સમુદ્ર સામાન્ય છે એમાં કલોલો ન હોય પણ એની ઉપર ઉપર મોજા ઉઠે એની પર્યાયમાં કલોલો હોય. સામાન્ય તો ધીર ને ગંભીર હોય છે સમુદ્ર, એમાં ભગવાન આત્મા છે એ તો ધીર ને ગંભીર પરમાત્મા છે, પણ એની વિશેષ અવસ્થાઓ જે થાય છે જ્ઞાનની દર્શનની એમાં કલોલો ઉત્પન્ન થાય છે. એ વિશેષ ચેતનમાં થતા જે ચંચળ કલોલો તેમના નિરોધ વડે પરદ્રવ્યનું લક્ષણ અને પરદ્રવ્યથી જણાતા જ્ઞાનમાં કલોલોના ભેદો એ એકાકાર જ્ઞાન હોવા છતાં પણ અનેક જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન છે એમ જ્યાં સુધી જાણે છે ત્યાં સુધી એની વિશેષ ચેતનની પર્યાયમાં અનેક કલોલો દેખાતા હતા. અંદરમાં હવે નિર્ણય કરે છે, હજી નિર્ણય કરીને પછી ઠરવાની કોશિશ તો પછી કરશે. આવો તો નિર્ણય થઈ શકે છે, અનુભવ પહેલા આત્માનો નિર્ણય થઈ શકે છે એમ આ ગાથા બતાવે છે. પણ નિર્ણય જેનો ખોટો હોય ને એને અનુભવ થવાનો અવકાશ નથી. ભલે ની લાખ ઉપાય કરે, લાખ માણસ ને સમજાવતો હોય પણ જેનો નિર્ણય વિપરીત છે, કાચો છે, ડગમગી જાય એને આત્માનો અનુભવ થઈ શકે આ તો વીર નો ધર્મ છે, ભગવાન મહાવીર નો ધર્મ એટલે વીર નો ધર્મ છે. નિર્ણય કરેલો જીવ કે અનુભવી જીવ કરોડ સામે માણસ આવે તો પણ કરે નહીં, દેવ ઉપરથી આવી જાય તો પણ એની જગામાં ડગે નહીં. વસ્તુ આમ જ છે. બસ ચેતનમાં પ્રકાશિત શંકર કલોળો તેમના નિરોધ વડે, રાગનો નિરોધ અને ઇન્દ્રિય જ્ઞાન નો નિરોધ, જ્ઞેયના સબર થી જ્ઞાન એકાકાર હોવા છતાં એ જ્ઞાન એમ જાણતું હતું કે આ જ રહે છે, હવે આ જ રહે છે, આ જ રહે છે, આ જ રહે છે, આ જ રહે છે, આ જ રહે છે. એ વિશેષમાં કલોળો ઉત્પન્ન થતા હતા. જયારે કોઈ પણ જ્ઞેય આવે છે ત્યારે એમ વિચારે છે કે મને તો જ્ઞાન જ કહેવાય, મને તો જ્ઞાન જ કહેવાય, મને તો જ્ઞાન જ કહેવાય. શું કહ્યું? આ ચેતનના વિશેષમાં જ્ઞેયના સંબંધથી જ્ઞેયના સંબંધવાનું જે જ્ઞાન થાય છે એમ ભાતું તું, એ જ્ઞાન જ્ઞેયના સંબંધવાળું નથી, પણ જ્ઞાન આત્માના સંબંધવાળું છે. જ્ઞાન ને આત્માનો સંબંધ છે, જ્ઞાન ને જ્ઞેયનો સંબંધ, જ્ઞેયના સંબંધથી જ્ઞાન અનેકાકાર રૂપે કલો રૂપે ભાતું તું. જેની વાત છે આવિર્ભાવ થવાનો કાળ આવ્યો ત્યારે કહે છે કે શ્રીમદ ભગવાન ની પ્રતિમા જાણું છું ત્યારે પણ જ્ઞાન જણાય, ઋષુદેવ પ્રતિમા જાણું છું ત્યારે મારું જ્ઞાન જણાય, દેવનાથ ભગવાન ની પ્રતિમા જવું છું ત્યારે મારું સર્વત્વ જ્ઞાન 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 ને જ્ઞાન એ જ્ઞાન કરે છે. એમાં ઓલો મેના સંબંધથી ઉપકાર કરો એનો નિરોધી અનુભવ થઈ જાય છે.